અર્ચના નંબર 27. દેવોત્થાનને એકાદશે માનવ દીપાવલીના ઉત્સવ પછીનું ઉચ્ચતર સોપાન. સ્વર્ગીય વાતાવરણ સર્જતી દેવોત્થાનને એકાદશે વૃંદાના પાણી ગ્રહણનો પાવક પ્રસંગ આજના શુભ દિવસે ચિત્તમાં અંકિત થતી એક ભાવ ભીને જીવંત છબી સુહાસિનીનું ભાવ નેતરતું ચિત્ર ભીના નેત્રો ગદગદ કંઠ ઉર્મિલ અવસ્થા ઇક્ષુ રસ સમી મધુર ભક્તિ અને તેજ વેરતી આરાત્રિક પ્રસાદ વિતરણ સાથે પૂજનની સમાપ્તિ મંદ ચાલે ઘરમાં પ્રવેશ અર્ધમિચેલ નેત્રો ભક્તિ સભર ભાવાવસ્થા દેવોત્થાનની એકાદશી દેવ દિવાળે માનવ દીપાવલીના ઉત્સવ પછીનું આ મોટું સોપાન ઉચ્ચતર ઊંચું સોપાન સ્વર્ગીય વાતાવરણ સર્જતી આ દેવ દિવાળીની એકાદશી. દિવસ તો સારો ઉચ્ચતર પણ એને વધુ તેજ અને ઓજ મળ્યા રમાંબા જે પૂજન કરતા એના કારણે. વૃંદાના પાણી ગ્રહણનો પાવક પ્રસંગ તુલસી અને વિષ્ણુ ભગવાનના લગ્નનો પાવક પ્રસંગ આજના શુભ દિવસે ચિત્તમાં અંકિત થાય છે એક ભાવ ભીને જીવંત છબી ભાવ ભરેલી જીવંત છબી માં રમાંબા સુહાસિનીનું ભાવ નિતરતું ચિત્ર મધુર સ્મિત કરનારનું રમાંબાનું ભાવ નિતરતું એક ચિત્ર ચિત્તમાં અંકિત થઈ જાય છે. કેવું ચિત્ર છે? ભીના નેત્રો આંખોમાં અશ્રુ છે, ભીના નેત્રો ગદગદ કંઠ, કંઠ ભાવથી ગદગદિત બની ગયો છે. અવસ્થા ઉર્મિલ છે, ભાવોન્મેષ છે. ઇક્ષુ રસ સમી મધુર, શેરડીના રસ જેવી મીઠી મધુરી ભક્તિ અને તેજ વેરતી આરાત્રિક, જેમાંથી ભક્તિ અને તેજ વહે છે એવી આરાત્રિક. પ્રસાદ વિતરણ સાથે પૂજનની સમાપ્તિ થતી મંદ ચાલે ઘરમાં શ્રુતિમાં પાછો પ્રવેશ ઓટલા પર બેસીને, શ્રુતિના ડાબી સાઈડના ઓટલા પર તુલસીનું પૂજન થતું. અર્ધમિચેલ નેત્રો ભક્તિસભર ભાવાવસ્થા, આ અર્ધી મિચેલી આંખો અને ભક્તિસભર ભાવાવસ્થામાં ડૂબી જતા આ પૂજન, આ દિવસ અવિસ્મરણીય. આ પૂજન પત્યા પછીની વાત તો ખૂબ મહત્વની છે. આરતી અને પૂજન ની સામગ્રી બધું જ લઈને પૂજ્યભાઈ પાસે જતા, પૂજ્યભાઈના ભાલ પ્રદેશમાં તિલક કરીને પુષ્પ ચડાવતા આરતી કરતા અને પ્રસાદ આપતા. બહુ મીઠું મધુરું ભાવ વાહી દ્રશ્ય બનતું. જ્યાં સુધી હું ગોંડલમાં હતી ત્યાં સુધી સાથે જ હતી, પૂજનમાં પણ સાથે જ. બધાને પ્રસાદ વિતરણ કરતા અને ભાવમાં ડૂબી જતા, પૂજન કરતી વખતે આરતી ગાતા, રૂડા વૃદા વનથી મંગાવો રે, મુહૂર્ત જોઈને તુલસી વવરાવો રે. આ આખી આરતી ખૂબ ભાવ ભીને વાતાવરણ અને ચેતનાને કરી નાખતું. ત્યાર પછીના સમયની અંદર રમાંબાના ગયા પછી પણ હજુ સુધી આ પૂજન ચાલુ છે. એ જ રીતે જે રીતે એ કરતા એમ જ કરું છું. પૂજ્ય ભાઈની હાજરીમાં આ પૂજન પતે એટલે હું પણ પૂજાની સામગ્રી અને પ્રસાદ લઈને પૂજ્ય ભાઈ પાસે પહેલા જતી. પૂજ્ય ભાઈ મારા મધરને યાદ કરતા ભાવ વિભોર બની જતા, આંખમાંથી અશ્રુઓ ટપકતા, વાઇબ્રેશન્સ ખૂબ જોરદાર બની જતા, આપણું અસ્તિત્વ ઓગળવા લાગે, રોમ રોમ કંપિત થઈ જાય. હું પૂજન કરીને પગે લાગુ, આશીર્વાદ આપે, પ્રસાદની નાની કણી લઈ અને પોતાના મુખમાં મૂકે, ક્યારેક હાથથી સ્પર્શ કરીને આંખ પર લગાડે, માથા પર લગાડે, પછી પૂછે, તારી બા કેવી આરતી કરતી કા? હા ભાઈ. ક્યારેક એવું પણ કહે, તને આવડે છે? હા ભાઈ, મને આવડે છે, પૂરી આરતી આવડે છે. ક્યારેક મૂડ હોય તો એવું કહે, તો તું ગાને? અને હું ગાતી. પૂજ્ય ભાઈ એકદમ રમાંબાની સ્મૃતિમાં તન્મય થઈ જતા, હું પણ થઈ જતી, વાતાવરણ ભાવ વિભોર બનતું. આજે તો મારી પાસે સદેહે બંનેમાંથી એક પણ નથી, પણ છતાંય ક્યાંય મને ત્રુટિ લાગતી નથી, કારણ કે બંનેના આશીર્વાદ છે. હું તારી સાથે જ છું, તને ક્યારેય છોડી નથી, તને ક્યારેય છોડીશ નહીં. અને સતત મને એ અનુભવ આપી રહ્યા છે, સતત ગાઈડન્સ આપી રહ્યા છે, સતત મારી સાથે ને સાથે હોય એવું હું અનુભવી રહી છું. આ એમની પરમ કૃપા છે, વચનબદ્ધ છે, મારી સાથે જ છે. અર્ચના નંબર 28, રાજલક્ષ્મી. તું ચીર ગાઢ નિદ્રામાં પોઢી ગઈ છું, તારી પ્રસન્ન મુખમુદ્રા, મીત મધુવાણી અને ચિત્તનું નિસ્પંદ ધૈર્ય અવિસ્મરણીય છે. તારી આત્યંતિક મુક્તિ હોવા છતાં સ્વાધીન ઈચ્છાથી ક્યારેક ગાઢ અનુરાગને અંગે તારી ચેતનામાં સ્મૃતિ પ્રસંગો સ્પષ્ટ પ્રતિબિંબિત થતા પ્રતીત થાય છે. અમે પણ જાગ્રત અવસ્થામાં સ્વપ્નશીલ બનીએ છીએ, ભૂતકાલીન અનુભૂત મધુ અને કટુ પ્રસંગો સ્મૃતિ પટલ ઉપર ચલચિત્રની જેમ જીવંત અનુભવીએ છીએ. આ અર્ચનામાં પૂજ્યભાઈ ખૂબ મોટી વસ્તુ ક્લિયર કરે છે. રાજલક્ષ્મી, ભલે સદેહે તું અત્યારે હયાત ના હોય, ચીર નિદ્રામાં હોય, પણ તારી પ્રસન્ન મુખ મુદ્રા, તારું મુખ હંમેશા પ્રસન્ન, મિત મધુવાણી, ટૂંકી અને માધુર્ય ઝરતી વાણી, મીઠા શબ્દો, એ પણ હૃદયના ઊંડાણમાંથી આવતા હોય એવા. અહીંયા શુગર કોટેડની વાત નથી, આ બધું અપાર્થિવ જ છે. ચિત્તનું નિસ્પંદ ધૈર્ય, ચિત્તની અંદર ગજબનું ધૈર્ય, નિસ્પંદ, માં કોઈ જ સ્પંદન ન હોય, બસ ધૈર્ય એટલે ધૈર્ય, ગજબનું ધૈર્ય. મારા મધરમાં એટલે કે રમામબાની અંદર ધીરજ ગજબ હતી, હિંમત ગજબ હતી. સામેની વ્યક્તિને પણ એ ગજબ હિંમત આપીને ધીરજ બંધાવી દેતા. આ તો બંનેની લીલા છે, છતાંય કહું કે પૂજ્ય ભાઈને આ ખૂબ જરૂરત રહેતી હે ધીરજને, જે રમા અંબા દ્વારા રમાનાથ ભગવાનમાં પ્રતિબિંબિત થતી. અવિસ્મરણીય છે, આનું વિસ્મરણ થઈ શકે એવું નથી, ભૂલાય એવું નથી. તારી આત્યંતિક મુક્તિ હોવા છતાં, એની મુક્તિ હોય જ, કોઈ એશના ના હોય. અને એનાથી આગળ વાત કરીએ તો સ્વેચ્છાએ જ જન્મ, સ્વેચ્છાએ જ પૂર્ણતા, ને સ્વેચ્છાએ જ પૂરું કરે તો બધું પોતાની સ્વાધીન ઈચ્છાથી જ થતું હોય. પણ લોકોને સમજાવવા માટે પૂજ્ય ભાઈ એવું કહે છે, તારી આત્યંતિક મુક્તિ હોવા છતાં, તારી ગજબની મુક્તિ તો હોય જ, છતાંય મોટી વસ્તુ હવે અહીંયા છે, સ્વાધીન ઈચ્છાથી, પોતાની જ ઈચ્છાથી, ક્યારેક અનુરાગ જ્યારે એકદમ ગાઢ બને અને તેને અંગે તારી ચેતનામાં, રમાંબાની ચેતનામાં સ્મૃતિ પ્રસંગો સ્પષ્ટ પ્રતિબિંબિત થતા પ્રતીત થાય છે. આ ગાઢ અનુરાગને અંગે જ જે પ્રસંગો જીવનમાં બન્યા, જે અત્યારે સ્મૃતિ રૂપે છે, તે સ્પષ્ટ પ્રતિબિંબિત થાય છે, સ્પષ્ટ રીતે એની ચેતનાની અંદર આ પ્રસંગોનું પ્રતિબિંબ પડે છે, એવું પ્રતીત થાય છે, એવું અનુભવી શકાય છે. ગાઢ અનુરાગને અંતે રમાંબાની ચેતનાની અંદર સ્મૃતિ પ્રસંગો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, હજુ પણ જોઈ શકાય છે. ખૂબ મોટી વાત છે. અમે પણ જાગ્રત અવસ્થામાં સ્વપ્નશીલ બને છે, અને આવા સમયે અમે જાગૃત હોવા છતાં પણ જાણે સ્વપ્નમાં સરી જઈએ છીએ. ભૂતકાળના અનુભૂત, ભૂતકાળમાં જે અનુભૂતિ થઈ હોય, પ્રસંગોની, જે મધુર પ્રસંગો પણ હોય, ક્યારેક કટુ પ્રસંગો પણ હોય. કટુ એટલે વૈમનસ્ય નહીં, કટુતા નહીં, પણ દુઃખદ બનાવો બન્યા હોય એવા પ્રસંગો પણ સ્મૃતિ પટલ ઉપર મનના ચિત્રપટલ ઉપર કે જ્યાં સ્મૃતિઓ સંઘરાયેલી છે એવા ચિત્રપટલ ઉપર ચલચિત્રની જેમ જીવંત અનુભવીએ છીએ. જાણે ચલચિત્ર પસાર થતું હોય ને એમ આ બધા પ્રસંગો ચલચિત્રની જેમ પિક્ચરની જેમ જીવંત અનુભવીએ છીએ. બંનેની કૃપાનું ફળ છે, બંને અરસપરસ અનુભવે છે, એકબીજામાં અનુસ્યુત છે, તલ્લીન છે, અભિન્ન છે, પરંતુ એમના જ આશીર્વાદથી, એમની જ કૃપાથી બંનેના ભૂતકાલીન અનુભૂત પ્રસંગો અત્યારે પણ મારા મગજમાં ચિત્રપટલની જેમ અંકિત થયેલા છે અને એ લાઈવ અનુભવી શકું છું. એમના જ આશીર્વાદ છે, એમની જ કૃપા છે, એમના જ પ્રોમિસ છે, તારી સાથે જ છીએ, તને કદી છોડી નથી, છોડશું નહીં. આ પ્રોમિસ એમણે અટલપણે નિભાવ્યું છે, હજુએ એમનો સાથ છે, એમનો સહકાર છે, એ સાથે જ છે. ખરેખર અનુભૂતિ મળે છે. અર્ચના નંબર 29. હે વનમાળી મધુસૂદન, તમે ત્વરિત ગતિએ આવો, મારા હૈયામાં તમારા પૂરતી જ હામ રહી છે. કુંડિનપુરમાં વિવાહની ધામધૂમ, જાનમાં રાજા મહારાજા. લજ્જા છોડી આજે હું લખું છું. હે વનમાળી, તમે વહેલા આવજો, તમારા વિના આ કાર્ય સંપન્ન નહીં થાય. કુંડિનપુરથી સખી સાહેલીઓ સંગે હું આવીશ. અંબા પૂજવા મેં માનતા લીધી છે, પછી જ હસ્ત મેળાપ. જ્યારે અંબિકાને પૂજીને આવીશ ત્યારે તમે રથ તૈયાર રાખી બાહે ઝાલી મને લઈ જજો. તમે લઈ જશો ત્યારે વિજય ધ્વજ લહેરાશે. હે વનમાળી, ફરીથી કહું છું, તમે વહેલા વહેલા આવજો. આ અર્ચનામાં પૂજ્યભાઈ કૃષ્ણ જન્મને જાગૃત કરે છે. તેમના પોતાના હસ્તાક્ષરમાં જ લખ્યું છે, હું કૃષ્ણ, તું રુક્મિણી. રુક્મિણીએ એમના સ્વયંવર વખતે બ્રાહ્મણને મોકલાવીને પત્ર મોકલાવેલો દ્વારિકા ભગવાન શ્રી કૃષ્ણને. આ પત્ર મારા મધર એટલે કે રમાંબા અવારનવાર ગાતા. પૂજ્યભાઈને આ પત્ર ખૂબ ગમતો. અને એમને ઘણી વખત ગાવાનું કહેતા. આખું વાતાવરણ બદલાઈ જતું. વાલા વેલા આવજો વનમાળી, કુંડિનપુરથી લખું છું હું આજ, મોહન મેલી છે મનથી મેં લાજ. વાલા વેલા આવજો વનમાળી. એ વસ્તુ અત્યારે તાદૃશ થાય છે. કુંડિનપુરમાં વિવાહની ધામધૂમ છે, પરંતુ રુક્મિણીના હૈયામાં હામ તો કૃષ્ણ પૂરતી જ છે. ઘણા ભૂપ મંડપમાં ભરાણા મોહન મનથી મૂકી છે મેં લાજ, વાલા વેલા આવજો વનમાળે, તમ આવે સુધરશે કાજ, વાલા વેલા આવજો વનમાળે, તમારા વિના આ કાર્ય સંપન્ન નહીં થાય, કુંડેનપુરથી સખી સાહેલીઓ સાથે હું આવીશ, અંબા પૂજવા મેં માનતા લીધી છે, અંબા પૂજવા મેં માનતા લીધી, પરણો પછી અગળ એવી લીધી, અંબિકાને પૂજવા આવીશ, તમે રથ તૈયાર રાખીને પૂજો પહોંચ્યો, અંબા પૂજીને પાછારે વળશો, રથ ઢુકડા આવીને ઢળશો, રથ સારીને તૈયાર રહેજો, અંબાજીના મંદિર પાસે રહેજો. પૂરું એડ્રેસ આપે છે, જગ્યા આપે છે, પ્રભુ બાહે સાહી મને લેજો. તમે જ્યારે લઈ જશો ને ત્યારે વિજય ધ્વજ લહેરાશે. ત્રણ લોકમાં ડંકોરે દેજો, વાલા વેલા આવજો વનમાળે. ફરીથી કહું છું, તમે વાલા વેલા આવજો વનમાળે. આ પત્ર રમાંબા ગાથા પૂજ્ય ભાઈને ખૂબ જ પ્રિય. આખું વાતાવરણ કૃષ્ણમય. ઘણી વખત તો કઈ જ ના હોય ને ભાઈ ખુદ મજાક કરતા આવી જાય. રમાંબાના રૂમની અંદર શ્રુતિમાં મારા મધરે પલંગ પર બેઠા છે, બાજુમાં સોફા છે, એના પર હું બેઠી છું. પૂજ્ય ભાઈ બાજુના રૂમમાંથી વચ્ચેના દરવાજામાંથી આવી અને પલંગ પર પૂજ્ય બાને સાથે બેસી જાય છે. હસતા હસતા કહે, તે પત્ર લખ્યો હતો ને એટલે હું આવ્યો. મારા મધર કહે, મેં ક્યારે લખ્યો હતો? મેં તો કોઈ પત્ર તમને લખ્યો નથી. અરે લખ્યો એટલે જ આવ્યો. પછી ખડખડાટ હસે છે, હસીને કહે, ભૂલી ગઈ, હું આ જન્મની નહીં કૃષ્ણ જન્મની વાત કરું છું. અને પછી તો બંનેના મોઢા ઉપર જે મુસ્કુરાહટ આવી જાય છે, અલગ જ પ્રેમ આવી જાય છે, વાતાવરણ જુદું જ ખડું થઈ જાય છે. એ મારી સામે જોઈને પણ પૂજ્યભાઈ હસે છે, જો તારી બા ભૂલી ગઈ. ને પછી બંને યાદ કરીને ખડખડાટ હસી પડે છે, પણ મીઠું મધુરું હાસ્ય, સરસ મજાનું દ્રશ્ય. અમે ત્રણ માણતા જ રહ્યા. અર્ચના નંબર 30. માધવપુરનો આજે મેળો લગ્ન મંડપથી છવાયો, ધૂમધામથી ગીતો ગાતા જો તરફ છવાયો આનંદ. નદી નાળા વૃક્ષ મંડપની શોભા અપાર થયો, જાણે વાતાવરણમાં અલૌકિકતા આવી. તેજસ્વિતા સુચિતા મંડિત, પ્રભુ સાથે થતો મેળાપ, વાજા વાગે ઢોલ ઢબુકે શરણાય બાજે, માનવ નાચે કૂદે જોઈ જોઈ નાચવા અમારું મન કરે, અબીલ ગુલાલ ઉડે આકાશે ચડે, આખું ગામ પણ આનંદે નાચે, નદીએ પણ ગતિ ધીમે કરી, સ્તબ્ધ બને મુગ્ધ બને, એને પણ આ વિવાહ પ્યારો લાગ્યો, અતિ આનંદે ઉત્સવ ઉજવાય, દેવ દેવીઓ અપ્સરાઓને સૂક્ષ્મ હાજરી, ફૂલોનો વરસાદ, નર્તનની નવીન શૈલી, ઉડે અબીલ, ઉડે ગુલાલ, જય જયકાર હો રુક્મિણી કૃષ્ણ. કુંડેનપુરમાં અંબાજીના મંદિરે રુક્મિણી જ્યારે પૂજન કરવા આવ્યા, ત્યારે પૂજન કર્યા પછી ભગવાન કૃષ્ણ ત્યાં રથ સાથે તૈયાર હતા અને રુક્મિણીનું હરણ કરી ત્યાંથી નીકળી ગયા. કુંડેનપુર વાળાએ રુક્મિણીના ભાઈ વગેરે પીછો કર્યો, પણ બધા નાસીપાસ થયા. કૃષ્ણ બધાને એક સાઈડ રાખીને પાછળ મૂકીને એ લોકો પરાસ્ત થયા. કૃષ્ણ આગળ નીકળી ગયા, માધવપુર સુધી પહોંચ્યા અને ત્યાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ. પૂજ્ય ભાઈ અમે મુંબઈ પ્રેમસાગરમાં હતા ત્યારે ત્યાં આવેલા. પૂજ્ય ભાઈ, મમ્મી, બધા જ ત્યારે ઘણી બધી કૃષ્ણ અવતારની વાતો કરેલી, એમાં બોલેલા. હરણ વખતે રુક્મિણીએ સિલ્કની પીળી ગોલ્ડન કલરની સાડી પહેરેલી, તો એ સાડીમાં સજ્જ થયેલા માધવપુર પહોંચ્યા. લગ્ન મંડપ થી માધવપુર જે આજે મેળો છે એ આનંદથી છવાયો. ધૂમધામથી લોકો ગીતો ગાય છે, ચો તરફ આનંદ વ્યક્ત થાય છે. નદી નાળા વૃક્ષ પણ પોતાનો આનંદ વ્યક્ત કરે છે. મંડપની શોભા અપાર થયું બને છે. આ જગતનું મંડપ છે જ નહીં, અપાર્થિવ જગતનું છે. કારણ ખુદ ભગવાન કૃષ્ણ અને એની અભિન્ન શક્તિ રુક્મિણીના લગ્ન છે. રુક્મિણીનો પ્રેમ પણ પારાવાર છે, અપાર્થિવ પ્રેમ છે. એણે આપેલા કદી કૃષ્ણને જોયા નહોતા, ત્યારે ફોટાઓ પણ નહોતા, ચિત્રો પણ નહોતા, કૃષ્ણને મળ્યા પણ નહોતા, કઈ જ ખબર નહોતી. ત્યારે કૃષ્ણ પોતે રાજા તરીકે સ્વીકારાયા પણ નહોતા, પણ રુક્મિણી એને પ્રેમ કરતા હતા એટલે કરતા હતા. વ્રજ અને વ્રજની વનિતાઓ અને બધા વ્રજવાસીઓનું જોઈએ તો કૃષ્ણ રોજ મળતા, એની સાથે ધમાલ કરતા, મસ્તી કરતા, મુરલી વગાડતા, આનંદ કરતા, કરાવતા, માટે બધા પ્રેમ કરતા હતા. પણ રુક્મિણીનો પ્રેમ અદ્ભુત હતો, એને કદી જોયા નહોતા. એને કદી કૃષ્ણને જોયા પછી આકર્ષણ થાય એવું આકર્ષણ પણ નહીં, પણ પ્રેમ જે ખબર જ નથી, તે જોયા જ નથી, તો અનુભવ્યા જ નથી, તો પણ હા, પ્રેમ, શુદ્ધ પ્રેમ, પારાવાર પ્રેમ. કુંડિનપુરની રાજકુમારી ભલભલા રાજાઓને છોડીને પોતાનું કુંડિનપુર, પોતાના પિતા અને ભાતૃવર્ગ બધાને છોડીને કૃષ્ણ સાથે ચાલી નીકળી એવો પ્રેમ. સામેથી પત્ર લખીને એને બોલાવનારી વિદર્ભ કુમારી, કૃષ્ણને આમંત્રણ આપનારી, એ અપાર્થિવ જગતનો અપાર્થિવ પ્રેમ, જોયા જાણ્યા વિના જેને દિલથી પ્રેમ કર્યો, અપરંપાર પ્રેમ કર્યો, એ રુક્મિણી. અને એના પ્રેમને કૃષ્ણ ભગવાને પ્રેમથી સ્વીકાર્યો અને પ્રેમથી વધાવ્યો એ કૃષ્ણ. વાતાવરણમાં અલૌકિકતા, અપાર્થિવતા, ગજબની તેજસ્વીતા અને પવિત્રતાથી મંડિત વાતાવરણ, કારણ પ્રભુની સાથે મેળાપ હતો. વાજા વાગે છે, ઢોલ ઢબૂકે છે, શરણાઈઓ બાજે છે, આનંદથી માનવ મેદની નાચે છે, કૂદે છે, જોઈ જોઈને નાચવા અમારું મન પણ કરે છે. અભેલ ઉડે છે આકાશે, ઊંચે ઊંચે ચડે છે, આખું ગામ પણ આનંદે નાચે છે, નદીએ પણ ગતિ ધીમી કરે. સ્તબ્ધ બની ગઈ, મુગ્ધ બની ગઈ, એને પણ આ વિવાહ પ્યારો લાગ્યો, વાલો લાગ્યો. અહીંયાથી વહીને આગળ જવાનું એને મન નહોતું થતું. અતિ આનંદ, ઉત્સવ ખૂબ મોટો ઉજવાઈ રહ્યો છે. આ ઉત્સવ, આ આનંદ, અપાર્થિવ જગત, અપાર્થિવ આનંદ, કારણ ભગવાન કૃષ્ણ અને અભિન્ન શક્તિ રૂકમિણીનું મિલન છે. દેવ દેવીઓ અપ્સરાઓ બધા સૂક્ષ્મ રીતે આવી ગયા છે. બધા જ દેવ દેવીઓ, દેવાધિદેવ, બધા જ માં જગદંબા, બધા જ હાજર છે. સૂક્ષ્મ હાજરી છે બધાને, કેમ ના આવે? ખુદ ભગવાન કૃષ્ણ અને રૂકમિણીના લગ્ન થઈ રહ્યા છે. ફૂલોનો વરસાદ થાય છે. નર્તનની નવી નવી શૈલીઓ છે. ઉડે અભેલ, ઉડે ગુલાલ, વાતાવરણ રંગીન છે, ગુલાબી છે. પવિત્રીકરણ છે, સુચિતા છે, ગજબનું ઓજ છે, ગજબનું તેજ છે. અંતરનો ઉત્સાહ સમાતો નથી, આનંદ ઉભરાય છે. જય જયકાર હો, જય હો, જય હો, જય જયકાર હો રૂકમિણી કૃષ્ણનો, જય જયકાર હો. અહીંયા પ્રાર્થના કરવાનું મન થઈ જાય છે. હરે લક્ષ્મી, અમારું સમગ્ર દારિદ્ર્ય હરી લો. હરે મતી, અમારી સમગ્ર ચેતનામાં ચિરકાળ હરી રતી રહો. અર્ચના નંબર 31. શ્યામામાં નવરાત્રિ, નિત્ય નૂતન રાત્રિઓ જ છે. તારા શ્યામ રંગની પ્રભા, સૌંદર્ય અને તેજસ્વીતા અદ્ભુત છે, અવર્ણનીય છે. તું સર્વમંગલા કલ્યાણી છો. ઘનશ્યામે શ્યામ રંગ પસંદ કરી માધુર્ય અને સૌંદર્યને કેવી જગદવ્યાપી વર્ષા કરી છે. દીપમાળા હળવી હવામાં પુલકિત અવસ્થામાં કંપે છે. ધૂપ સડીને ધૂમ્રશેરો વર્તુળ આકારે ગતિશીલ છે. દક્ષિણની મૃદુ હવાની લહેરીઓ વાતાવરણને મત્ત, સૌરભિત અને પવિત્ર બનાવે છે. ઘંટાનો ધીમો મંદ રણકાર, ઝાલરીનો ઝંકાર, આ મધુર ધ્વનિ કર્ણો દ્વારા મર્મસ્થાનમાં પેસે છે, ચિત્તને પુલકિત કરે છે. જગદંબાના રતુમડા ચરણો જુઈ મલ્લિકા ચંપો ચંદનથી અર્ચિત થાય છે. દરમિયાન ઉપસ્થિત ભક્ત સમૂહને ભાવલોકને માનવ છબી ઉર્મિસિક્ત અશ્રુભીના નેત્રે આશીષ આપી ક્ષણવારમાં અદ્રશ્ય થતી ભાસમાન થાય છે. આરતી પૂરી થતા નાળિયેરી હળવી કંપિત થઈ પાન ઝુલાવ્યા. ફૂલ છોડ અને પુષ્પલતાએ પુલકિત થઈ સૂર પુરાવ્યા. આ અર્ચનામાં પૂજ્ય ભાઈ નવરાત્રિનું વાતાવરણ ખડું કરે છે. માં શ્યામા, માં કાલી, માં કલ્યાણી, નવરાત્રિ આ બધી નિત્ય નૂતન રાત્રિઓ જ છે. માં ખુદ નજીક આવે છે, બાળકોને પ્રેમ કરે છે, ભક્તોને પ્રેમ કરે છે, એમનું ઉર્ધ્વીકરણ કરે છે, એમના જીવનનું કલ્યાણ કરે છે. નવરાત્રિની રાત્રિઓ ખરેખર અલગ જ વાતાવરણ, અલગ જ વાઇબ્રેશન્સ, માને સતત હાજરી, ઓજસ, તેજસ, પ્રેમ, અર્ચન, પૂજન, સ્તવન, આ બધું જ લઈને આવે છે. તારા શ્યામ રંગની પ્રભા, તારું સૌંદર્ય અને તારું તેજ અદ્ભુત છે માં, અવર્ણનીય છે. તું સર્વ મંગલા છો, તું કલ્યાણી છો. ઘનશ્યામે ભગવાન કૃષ્ણએ શ્યામ રંગ પસંદ કર્યો. માધુર્ય અને સૌંદર્યની કેવી જગત વ્યાપી વર્ષા કરે આ શ્યામ રંગને કારણે જ. એમાં ભળેલું માધુર્ય અને સૌંદર્ય કેવું જગત વ્યાપી બન્યું, કેટલું એનું આકર્ષણ વધ્યું. આવા નવરાત્રિમાં દીપમાળા હળવી હળવી હવાની અંદર પુલકિત બનીને, આનંદિત બનીને, આનંદિત અવસ્થામાં હળવું કંપન અનુભવે છે. ધૂપ સળીની ધૂમ્ર શેરો વર્તુળ આકાર ઉત્પન્ન કરતા કરતા ગતિશીલ બનીને ઉર્ધ્વ તરફ પ્રયાણ કરે છે. દક્ષિણની મૃદુ હવાની લહેરીઓ વાતાવરણને ભક્તિમય બનાવે છે, મત્ત બનાવે છે, સૌરભિત અને પવિત્ર પણ બનાવે છે. પૂજન વખતે ઘંટાનો ધીમો મંદ રણકાર, ઝાલરીનો ઝંકાર, આ બંનેનો મધુર ધ્વનિ કર્ણો દ્વારા મર્મસ્થાનમાં પેસે છે, હૃદયમાં ઉતરે છે. ચિત્ત પુલકિત થાય છે, આનંદિત થાય છે. જગદંબાનું પૂજન થાય છે, અર્ચન થાય છે. જગદંબાના રતુંબળા ચરણોને અડતો લગાવીને વધુ રતુંબળા બનાવાય છે. જુઈ, મલ્લિકા, ચંપો અને ચંદનથી અર્ચિત થાય છે માને આ બધા ફૂલો પૂજા રૂપે અર્પણ કરવામાં આવે છે. આ દરમિયાન મહત્વની વાત આ છે. હવે જોકે માનું પૂજન ઓછું મહત્વનું નથી, ગજબ મહત્વનું છે, પરંતુ અહીંયા આ દરમિયાન માએ જ આપેલો અનુભવ, આ સમયે, આ દરમિયાન ઉપસ્થિત ભક્ત સમૂહને જે હાજર હતા, એવા ભક્ત સમૂહને ભાવલોકની માનવ છબી, જ્યારે ભાવ ગાઢ અનુરાગ અનુભવે અને સ્વાધીનતાથી પોતાનું સ્વરૂપ ધારણ કરે, એવી ભાવલોકની માનવ છબી ઉર્મી શીખતા, ઉર્મીથી ભરેલા, આનંદથી ભરેલા, અશ્રુભીના નેત્રે જેની આંખોની અંદરથી અશ્રુઓ આંખોમાંથી આંખોને વધુ તેજસ્વી બનાવે છે, એ આંખોની અંદર ચમકી ઉઠે છે. અશ્રુભીના નેત્રો, જે નેત્રોમાંથી કરુણા વરસે છે, વાત્સલ્ય વરસે છે, નેત્રોનો ગજબનો ચમકાર છે, અજબનું લાલિત્ય છે. અશ્રુભીના નેત્રે આ સ્વાધીન ભાવલોકને માનવ છબી આશીષ આપે છે. આશીર્વાદ આપી ક્ષણવારમાં અદૃશ્ય થતી ભાસમાન થાય છે. આશીર્વાદ આપી અને ક્ષણ માત્ર ની અંદર અદૃશ્ય થઈ જાય છે એવું લાગે છે. ખુદ માનવ દેહે જ્યારે ગાઢ અનુરાગ એ અનુભવે ત્યારે પોતાના સ્વરૂપે, ભક્તોને ગમતા સ્વરૂપે, રિલેટિવ્સને, ફેમિલીને ગમતા સ્વરૂપે એ ખુદ પ્રગટીકરણ કરે છે. એને કોઈ બંધન નડતા નથી, સ્વાધીન છે. સ્વાધીનતા જ એને સ્મરણે સમુદ્ભૂતા બનાવે છે. એનું સ્મરણ કરતા એ પોતે જ સાક્ષાત્કાર આપવા માટે આવી જાય છે. અને ક્ષણ માત્રની અંદર અદૃશ્ય થતા ભાસમાન થાય છે. આજ માં જગદંબા, આજ માં કલ્યાણી, આજ માં સર્વ મંગલા, આજ માં શ્યામા, આજ માં કાલી, આજ માં ઉમા, આજ માં રમા. દરેક ઉપસ્થિત ભક્તોને, દરેક વ્યક્તિઓને અનુભૂતિ મળે છે. આરતી પૂરી થતા નાળિયેરી હળવી કંપિત થાય, વૃક્ષોએ પણ સંવેદના અનુભવી, નાળિયેરી કંપિત થઈને પોતાના પાન ઝુલાવે છે, પોતાનું અહોભાગ્ય માને છે, પોતાની ખુશી વ્યક્ત કરે છે. ફૂલ છોડ અને પુષ્પલતાઓ પણ પુલકિત થઈને, આનંદિત થઈને એમના દર્શન થયાનું, કલ્યાણ થયું એવી ધન્યતાનો સૂર પુરાવે છે. અર્ચના નંબર 32. કેવી નિર્મળ શાંતિ, કેવી શુભ્ર કાંતિ, કેવી શુચિતા ધ્રુતિ, અમલાન છવી ઝળકતી. જીવનની અંગાર દગ્ધ અવસ્થા હશે ભગવાન તારી ઈચ્છા, આવું કદી ધાર્યું નહોતું. જીવનમાં નવ પ્રભાતની આશા, ત્યાં તો આપ તૂટ્યો ધરતી ધ્રુજી, અસહાય અવસ્થાની કરુણ ભીસ, રહી રહી પ્રભુની સામે અશ્રુ ઢોળ્યા, ક્રંદન કર્યા. ધૈર્ય બાંધનો એકમાત્ર રાગ, અશ્રુ ઢોળી રાતો ગાળી, ચરણ આશ્રયે પળો વિતાવે. રમાંબાના મુખ પર કેવી નિર્મળ શાંતિ, એમની કાંતિ કેવી શુભ્રા, ધવલ ગોરી ગૌરવર્ણી, કેવી સુચિતા પવિત્રતા ધ્રુતિ, અમલાન છબી ઝળકતી. અમલાન એકદમ ક્લીન ક્લિયર પવિત્ર તેજસ્વી સુચિતાપૂર્ણ વાત્સલ્યપૂર્ણ કારુણ્યપૂર્ણ છબી ઝળકતી એમનું સ્વરૂપ દર્શન આજ. પરંતુ જીવનની અંગાર દગ્ધ અવસ્થા જાણે અગ્નિની અંદર બેસી ગયા હોય, અને કેવી બળતરા થાય, કેવો દાહ થાય, એવી અવસ્થા થઈ ગઈ હશે. ભગવાન તારી ઈચ્છા, આવું કદી ધાર્યું નહોતું, આવો વિચાર નહોતો કર્યો, આવી કલ્પના નહોતી. જીવનમાં નવ પ્રભાતની આશા હતી, આજે સારું થશે, કાલે સારું થશે, હમણાં બેઠા થશે. કેટકેટલી આશાઓ, કેટકેટલી પ્રાર્થનાઓ, કેટકેટલા મંત્રો, કેટકેટલી ન કહી શકાય એવી વસ્તુ. પણ ત્યાં તો આપ તૂટ્યું, ધરતી ધ્રુજી ઉઠી, અસહાય બની ગયા અવસ્થા, કાબુ બહાર જતી રહે, કરુણ ભીસ આવી, તે સહન ના કરી શકો. રહી રહીને પ્રભુની સામે અશ્રુ ઢોળ્યા, ક્રંદન કર્યા, પાર વગરના અનવરત અશ્રુઓ ચાલુ, દિવસ હોય કે રાત હોય, ગજબનું ક્રંદન, ધૈર્ય બાંધનો એકમાત્ર રાહ ધીરજને બંધાવવાનો, એક જ રાહ, માત્ર એક જ રાહ. અશ્રુ ઢોળી ઢોળીને રાતો ગાળે, ચરણ આશ્રયે પળો વિતાવી, માના ચરણો પકડીને એના આશ્રયે જ પળો વિતાવી, ભાંગી ગયા, તૂટી ગયા. કલ્પના નહીં, કોઈ ધારણા નહીં, આ શું થયું? માં, તારી ઈચ્છા તો તું જ સંભાળ, હવે કઈ તારા સિવાય બચ્યું નહીં.